The holidays are expensive. You're paying for gifts, travel, decorations, food, and before you know it, you've blown way past what you were planning to spend. Don't start the new year off with bad money vibes. Download Rocket Money to stay on top of your finances. The app pulls your income, expenses, and upcoming charges into one place, so you can get the clearest picture of your money. It shows how much to set aside for bills and how much is safe to spend for the month, so you can spend with confidence. No guesswork needed. Get alerts before bills hit, track budgets, and see every subscription you're paying for. Rocket Money also finds extra ways to save you money by canceling subscriptions you're not using and negotiating lower bills for you. On average, Rocket Money users can save up to $740 a year when using all of the app's premium features. Start the year off right by taking control of your finances. Go to rocketmoney.com/cancel to get started. That's rocketmoney.com/cancel. rocketmoney.com/cancel.
શાસ્ત્રની રચના બે દ્રષ્ટિથી થાય છે. એક તો સામાજિક વ્યવસ્થા અને સંસ્કૃતિને કાયમ જાળવી રાખવા માટે, જેથી લોકો પૂર્વજોએ કંડારેલી કેડી પર અનુસરણ કરી શકે, અને બીજી દ્રષ્ટિ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાની છે. રામચરિતમાનસ, બાઇબલ, કુરાન વગેરેમાં બંને દ્રષ્ટિનો સમાવેશ છે, પરંતુ એમાં ભૌતિક દ્રષ્ટિ પ્રધાન હોવાને કારણે માનવી સમાજોપયોગી વ્યવસ્થાને જ પકડી શકે છે. એમાંના આધ્યાત્મિક સૂત્રોને પણ એ સામાજિક વ્યવસ્થાના સંદર્ભમાં જ જોવા લાગે છે અને કહે છે કે આવું શાસ્ત્રમાં લખ્યું છે. તેથી વેદવ્યાસે બંને માટે એક જ ગ્રંથ મહાભારત લખતી વખતે પણ આધ્યાત્મિક ક્રિયાનું સંકલન ગીતારૂપે અલગ આપ્યું છે, તેથી લોકો આ મૂળ કલ્યાણ પથમાં ભ્રાંતિનું મિશ્રણ ના કરી શકે. તે આધ્યાત્મિક મૂલ્યો સાથે અહીં ગીતાનો દિવ્ય સંદેશ રજૂ કર્યો છે.
ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય ત્રીજો.
અધ્યાય બીજામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે આ બુદ્ધિ તારા માટે જ્ઞાન માર્ગના વિષયમાં કહી. કઈ બુદ્ધિ? એ જ કે તું યુદ્ધ કર, વિજયી બનીશ તો ઉત્તમોત્તમ સ્થાન પામીશ, અને હારીશ તો દેવત્વ. વિજયમાં સર્વસ્વ છે અને પરાજયમાં દેવત્વ છે, કંઈક તો મળે જ છે. માટે આ દ્રષ્ટિએ લાભ અને હાનિ બંનેમાં કંઈક ને કંઈક મળે છે, કંઈ પણ ગુમાવવા જેવું નથી. વળી કહ્યું કે હવે તું નિષ્કામ કર્મયોગના વિશે સાંભળ. તે વિચારથી તું કર્મના બંધનથી સારી રીતે છૂટી જઈશ. પછી એની વિશેષતાઓ ઉપર ધ્યાન દોર્યું. કર્મ કરતી વખતે રાખવાની જરૂરી સાવધાની વિશે ભાર મૂક્યો કે ફળની વાસનાવાળા ન થવું, ઈચ્છાઓથી મુક્ત થઈને કર્મમાં પ્રવૃત્ત થા, અને કર્મ કરવામાં તું શ્રદ્ધારહિત પણ થઈશ નહીં. આટલું કરવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ. મુક્ત તો થઈશ, પરંતુ માર્ગમાં પોતાની સ્થિતિ દેખી શકાય નહીં. હવે અર્જુનને નિષ્કામ કર્મયોગની સરખામણીમાં જ્ઞાન માર્ગ સરળ અને ફળદાયી દેખાવા લાગ્યો. એણે પ્રશ્ન કર્યો, હે જનાર્દન, નિષ્કામ કર્મની અપેક્ષાએ જ્ઞાન માર્ગ આપની દ્રષ્ટિએ ઉત્તમ છે, તો પછી મને આ ભયંકર કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? પ્રશ્ન સ્વાભાવિક હતો. માની લઈએ કે એક જ સ્થળ પર પહોંચવાના બે માર્ગ હોય. જો તમારે ખરેખર માર્ગ ઉપર આગળ જવું છે, તો તમે જરૂર પૂછશો કે આમાંથી કયો માર્ગ સુગમ છે. જો એમ ન કરો તો તમે પથિક નથી. બરાબર આ જ રીતે અર્જુને પણ પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ,
જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસી કેશવ.
લોકો પર દયા કરનારા હે જનાર્દન, નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ જ્ઞાનયોગ આપને ઉત્તમ લાગે છે, તો આપ મને ભયંકર નિષ્કામ કર્મયોગમાં શા માટે પ્રવૃત્ત કરો છો? નિષ્કામ કર્મયોગમાં અર્જુનને ભયંકરતા દેખાય, કારણ કે તેમાં કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. કર્મ કરવામાં અશ્રદ્ધા પણ ન હજો, અને નિરંતર સમર્પણની ભાવના સાથે યોગ ઉપર દ્રષ્ટિ રાખીને કર્મ કરે જા. જ્ઞાન માર્ગમાં હારી જઈશ તો દેવત્વ મેળવીશ, અને જીતીશ તો ઉત્તમોત્તમ સ્થિતિ પામીશ. પોતાનો લાભ ગેરલાભ પોતે વિચારીને આગળ વધવાનું છે. આ રીતે અર્જુનને નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ જ્ઞાનયોગ સરળ લાગ્યો, તેથી તેણે કહ્યું,
વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમાપ્નુયામ.
આપ આવા મિશ્ર વચનોથી મારી બુદ્ધિને મોહિત કરો છો. આપ તો મારી બુદ્ધિનો મોહ દૂર કરવા માટે પ્રવૃત્ત છો. આથી આમાંથી એક નિશ્ચય કરીને મને કહો, જેનાથી હું શ્રેય પરમ કલ્યાણરૂપ મોક્ષ મેળવી શકું. આ વિશે શ્રી કૃષ્ણએ કહ્યું, શ્રી ભગવાન ઉવાચ,
લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાના કર્મયોગેન યોગિના.
હે નિષ્પાપ અર્જુન, આ સંસારમાં સત્યની શોધના બે માર્ગ મારા દ્વારા પહેલા કહેવામાં આવ્યા છે. પહેલાનો અર્થ ક્યારેય સત્યયુગ અથવા ત્રેતાયુગમાં એવો નથી, પરંતુ હમણાં જેને બીજા અધ્યાયમાં કહ્યો છે. જ્ઞાનીઓ માટે જ્ઞાન માર્ગ અને યોગીઓ માટે નિષ્કામ કર્મ માર્ગ બતાવ્યો છે. બંને માર્ગ અનુસાર કર્મ તો કરવું જ પડશે, કર્મ અનિવાર્ય છે.
ન કર્મણા મનારંભા નૈષ્કર્મ્યં પુરુષો શ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિ ગચ્છતિ.
હે અર્જુન, ન તો મનુષ્ય કર્મનો આરંભ ન કરીને નિષ્કર્મની અંતિમ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે, અને ન તો આરંભ કરેલી ક્રિયાનો ત્યાગ કરવા માત્રથી ભગવાનની પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. હવે તને જ્ઞાન માર્ગ યોગ્ય લાગે કે નિષ્કામ કર્મનો માર્ગ યોગ્ય લાગે, પરંતુ બંનેમાં કર્મ તો કરવું જ પડશે. મોટે ભાગે લોકો અહીં ભગવત પથનો ટૂંકો માર્ગ અને બચાવ શોધવા લાગે છે. કર્મનો આરંભ જ ન કરવો, થઈ ગયા નિષ્કર્મી. ક્યાંક આવો ભ્રમ ન રહી જાય એટલા માટે શ્રીકૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે કર્મનો આરંભ ન કરીને કોઈ પણ નિષ્કર્મી બની શકતું નથી. શુભ અશુભ કર્મોનો જ્યાં અંત છે, એ પરમ નિષ્કર્મતાની સ્થિતિ પણ કર્મ કરીને જ મેળવી શકાય છે. એમ તો એ રીતે ઘણા બધા લોકો કહે છે, અમે તો જ્ઞાન માર્ગી છીએ, જ્ઞાન માર્ગમાં તો કર્મ છે જ નહીં. આવું માનીને કર્મનો ત્યાગ કરનારા જ્ઞાની નથી હોતા. આરંભેલી કોઈ પણ ક્રિયા ત્યાગવા માત્રથી ભગવાનના સાક્ષાત્કાર રૂપી પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહીં, કારણ કે
નહીં કશ્ચિત ક્ષણમપિ જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે હ્યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ ચૈર્ગુણૈઃ.
કોઈ પણ પુરુષ કોઈ પણ કાળે એક ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે બધા જ લોકો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા વિવશ થઈને કર્મ કરે છે. પ્રકૃતિ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા ગુણો જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અધ્યાય ચોથાના 33માં અને 37માં શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે સર્વ કોઈ કર્મ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. જ્ઞાનરૂપી અગ્નિ સંપૂર્ણ કર્મોને ભસ્મ કરી દે છે. અહીં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી. છેવટે તે મહાપુરુષ શું કહે છે? એનો આશય એ છે કે યજ્ઞ કરતા કરતા ત્રણ ગુણોથી પર થઈ જવાય ત્યારે મનનો વિલય થાય છે અને પ્રભુનો સાક્ષાત્કાર થતા યજ્ઞનું ફળ આવતા કર્મ શેષ થઈ જાય છે. એ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થયા વગર કર્મ મટતા નથી, પ્રકૃતિ પીછો છોડતી નથી.
કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે.
આટલું જાણ્યા પછી પણ મૂર્ખ લોકો પોતાની ઇન્દ્રિયોને હઠથી રોકી અને મનથી વિષયોનું સ્મરણ કરતા રહે છે. એ લોકો મિથ્યાચારી, આડંબર કરનારા છે, પાખંડી છે, નહીં કે જ્ઞાની. એ સિદ્ધ છે કે શ્રી કૃષ્ણના સમયમાં પણ આવી જ રૂઢિઓ હતી. લોકો જે કરવા યોગ્ય હોય એ છોડીને ઇન્દ્રિયોને હઠથી રોકીને બેસી જતા અને કહેતા કે હું જ્ઞાની છું, પૂર્ણ છું. પણ શ્રી કૃષ્ણ કહે છે કે એ લોકો ધૂર્ત છે. જ્ઞાન માર્ગ સારો લાગે કે નિષ્કામ કર્મયોગ, બંને માર્ગમાં કર્મ તો કરવું જ પડશે.
યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ અસક્તઃ સવિશિષ્યતે.
હે અર્જુન, જે પુરુષ મનથી ઇન્દ્રિયોને વશ કરીને મનમાં પણ વાસનાઓનું સ્ફુરણ ન થાય, સંપૂર્ણ રીતે અનાસક્ત બનીને કર્મેન્દ્રિયથી કર્મયોગનું આચરણ કરે છે, તે જ શ્રેષ્ઠ છે. ઠીક છે, સમજાઈ ગયું કે કર્મનું આચરણ કરવું, પરંતુ પ્રશ્ન એ છે કે કયું કર્મ કરવું? એ વિશે કહે છે
પ્રસિદ્ધેદ કર્મણઃ.
હે અર્જુન, તું ચોક્કસ નિર્ધારિત કરેલા કર્મ કર. એટલે કે કર્મ તો ઘણા છે, તેમાંથી કોઈ એક પસંદ કરેલું છે એ નિયત કર્મ કર. કોઈ પણ કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે. એટલે કે તું કર્મ કરતો રહીશ, થોડો આગળ વધીશ એટલે આગળ દર્શાવ્યું છે તેમ સમજાઈ જશે કે કર્મ તો જન્મ મરણના ભયમાંથી ઉદ્ધાર કરી દેનાર છે, માટે તે શ્રેષ્ઠ છે. કર્મ નહીં કરે તો તારી શરીર યાત્રા પણ નહીં ચાલે. શરીર યાત્રાનો અર્થ લોકો કરે છે શરીર નિર્વાહ. કેવો શરીર નિર્વાહ? શું તમે શરીર છો? આ પુરુષ અનેક યુગોથી જન્મ જન્માંતરથી શરીરની યાત્રા કરતો ચાલ્યો આવે છે. જેમ કપડું જીર્ણ થાય તો બીજું ત્રીજું ધારણ કર્યું. આ રીતે કીટ પતંગિયાથી માંડી માનવ સુધી, બ્રહ્માથી લઈ સમગ્ર જગત પરિવર્તનશીલ છે. ઉપર નીચે અનેક યોનિઓમાં આ જીવ એક ધરી શરીરોની યાત્રા કરતો રહ્યો છે. કર્મ કોઈ એવી વસ્તુ છે જે આ યાત્રાને સિદ્ધ કરી દે છે, પૂર્ણ કરી દે છે. માની લો એક પણ જન્મ લેવો પડે તો યાત્રા ચાલુ જ છે. હાલ તો પથિક ચાલી જ રહ્યો છે, તે બીજા શરીરોની યાત્રા કરી રહ્યો છે. યાત્રા તો ત્યારે જ પૂરી થાય જ્યારે ગંતવ્ય લક્ષ્ય સ્થળ આવી જાય, પરમાત્મામાં સ્થિતિ થાય, પછી આ આત્માને શરીરની યાત્રા કરવી પડતી નથી. એટલે કે શરીર ત્યાગ અને શરીર ધારણ કરવાનો ક્રમ સમાપ્ત થઈ જાય છે. તેથી કર્મ કોઈક એવી વસ્તુ છે કે તેનાથી પુરુષને ફરી શરીરની યાત્રા કરવી પડતી નથી. મોક્ષ્યસે સુભાત. હે અર્જુન, આ કર્મ કરીને તું સંસારના બંધન અશુભમાંથી છુટકારો મેળવીશ. કર્મ કોઈ એવી વસ્તુ છે કે જે સંસારના બંધનમાંથી મુક્તિ અપાવે છે. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે નિર્ધારિત કર્મ કયું? આ વિશે કહે છે,
યજ્ઞાર્થાત્ કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર.
હે અર્જુન, યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જેનાથી યજ્ઞ પૂર્ણ થાય તે આચરણ કર્મ છે. સ્પષ્ટ છે કે કર્મ એક નિર્ધારિત પ્રક્રિયા છે. એ સિવાયના જે કર્મો થાય છે તે શું કર્મ નથી? શ્રી કૃષ્ણ કહે છે, ના, તે કર્મ નથી. અન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. આ યજ્ઞની પ્રક્રિયા સિવાય દુનિયામાં જે કંઈ કરવામાં આવે છે, આખું જગત રાત દિવસ જેમાં ડૂબેલું રહે છે, તે આ લોકનું એક બંધન છે, નહીં કે તે કર્મ છે. કર્મ તો મોક્ષ્યસે શુભાત, અશુભ અર્થાત સંસાર બંધનમાંથી છુટકારો અપાવનારું છે. માત્ર યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જે કરવાથી યજ્ઞ પૂર્ણ થાય છે એ આચરણ કર્મ છે. આથી હે અર્જુન, આ યજ્ઞની પૂર્તિને માટે સંગદોષથી અલગ રહીને સારી રીતે કર્મનું આચરણ કર. સંગદોષથી અલગ થયા વગર આ કર્મ થાય જ નહીં. હવે સમજાઈ ગયું કે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. પરંતુ અહીં ફરીથી એક નવો પ્રશ્ન જાગ્યો કે કરવા યોગ્ય યજ્ઞ કયો? આ માટે શ્રી કૃષ્ણ પહેલા યજ્ઞ વિશે બતાવ્યા વિના યજ્ઞ ક્યાંથી આવ્યો, એ શું આપે છે, એ પહેલા એની બધી વિશેષતાઓ સમજાવી અને છેક ચોથા અધ્યાયમાં જઈને સ્પષ્ટ કર્યું કે આ યજ્ઞ શું છે. તે આપણે કરીએ અને તે કરવાથી આપણાથી કર્મ થવા લાગે. યોગેશ્વર શ્રી કૃષ્ણની શૈલી સ્પષ્ટ છે કે જે વસ્તુનું ચિત્રણ કરવાનું હોય તે વસ્તુની વિશિષ્ટતાઓને એ પહેલા આલેખે છે, જેનાથી પ્રથમ શ્રદ્ધા જાગૃત થાય, પછી તે કર્મ કરતા રાખવાની સાવધાનીઓ વિશે સમજણ આપે છે અને છેલ્લે મુખ્ય સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે. યાદ રાખો કે અહીં શ્રી કૃષ્ણએ કર્મના બીજા અંગ ઉપર પ્રકાશ પાડ્યો કે કર્મ એક નિર્ધારિત ક્રિયા છે. રોજ બરોજ જે કંઈ કરવામાં આવે છે તે કર્મ નથી. અધ્યાય બીજામાં પહેલી વાર કર્મ વિશે કહ્યું અને એની વિશેષતાઓ ઉપર ભાર મૂક્યો, એમાં ધ્યાનમાં લેવાની સાવધાનીઓ વિશે સમજણ આપી, પરંતુ કર્મ શું છે એ ન બતાવ્યું. અહીં અધ્યાય ત્રણમાં બતાવ્યું કે કોઈ કર્મ કર્યા વગર રહી શકતું નથી. પ્રકૃતિને વશ થઈને માનવી કર્મ કરે છે. તે ઉપરાંત જે લોકો પોતાની ઇન્દ્રિયોને બળજબરીથી રોકીને કેવળ મનથી પણ વિષયોનું ચિંતન કરે છે તે દંભી છે, અર્થાત દંભનું આચરણ કરનારા છે. માટે હે અર્જુન, મનથી ઇન્દ્રિયોને સંયમમાં લઈને કર્મ કર. હજી પ્રશ્ન તો એવો ને એવો જ રહ્યો કે કયું કર્મ કરવું. આ વિશે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, તું નિર્ધારિત કરેલું કર્મ કર. હવે પ્રશ્ન એ થાય છે કે નિર્ધારિત કર્મ શું છે? જે આપણે કરીએ ત્યારે બતાવ્યું કે યજ્ઞને કાર્યનું રૂપ આપવું તે જ કર્મ છે. હવે ફરીથી પ્રશ્ન થાય છે કે તે યજ્ઞ શું છે? અહીં યજ્ઞની ઉત્પત્તિ વિશેષતા બતાવીને શાંત થઈ જાય છે. આગળ ચોથા અધ્યાયમાં યજ્ઞનું સ્પષ્ટ ખીલેલું સ્વરૂપ જોવા મળશે. તેનું આચરણ એ જ કર્મ છે. કર્મની આ પરિભાષા ગીતાને સમજવાની ચાવી છે. યજ્ઞ ઉપરાંત દુનિયામાં લોકો કંઈ ને કંઈ કરતા જ રહે છે. કોઈ ખેતી કરે છે તો કોઈ વેપાર, કોઈ સ્વામી હોય છે તો કોઈ સેવક, કોઈ પોતાને બુદ્ધિજીવી કહે છે તો કોઈ પોતાને શ્રમજીવી કહે છે, કોઈ સમાજ સેવાને કર્મ માને છે તો કોઈ દેશ સેવાને. વળી આ જ કર્મોમાં લોકો સકામ અને નિષ્કામ કર્મની ભૂમિકા બાંધી બેઠા છે. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે આ કર્મ નથી. અન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ, યજ્ઞની પ્રક્રિયા સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે આ લોકનું બંધનકારી કર્મ છે, નહીં કે મોક્ષ અપાવનારું કર્મ. ખરેખર યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. હવે યજ્ઞ વિશે કંઈ બતાવવાને બદલે પહેલા આ યજ્ઞ આવ્યો ક્યાંથી એ બતાવે છે.
સહ યજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યધ્વમ એષવો સ્ત્વિષ્ટકામધુ.
પ્રજાપતિ બ્રહ્માએ કલ્પની શરૂઆતમાં યજ્ઞ સહિત પ્રજાની રચના કરીને કહ્યું કે આ યજ્ઞ દ્વારા ઉન્નતિ પામશો. આ યજ્ઞ તમારા સૌ માટે ઇષ્ટકા મધુકા, એટલે કે જેમાં અનિષ્ટ નથી, વિનાશ રહિત ઇષ્ટ સંબંધી ઈચ્છાઓને પૂર્ણ કરનારો છે. યજ્ઞ સહિત પ્રજાની રચના કોણે કરી? પ્રજાપતિ બ્રહ્માએ. બ્રહ્મા કોણ? શું ચાર મોઢા અને આઠ આંખોવાળા દેવતા જે લોકોમાં પ્રચલિત છે એ બ્રહ્મા? ના, શ્રીકૃષ્ણના મતે દેવતા નામની કોઈ અલગ સત્તા છે જ નહીં. તો પછી પ્રજાપતિ છે કોણ? વાસ્તવમાં જેણે પ્રજાના મૂળ ઉદ્ગમ પરમાત્મામાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે એ મહાપુરુષ પ્રજાપતિ છે. બુદ્ધિ જ બ્રહ્મા છે. રામચરિત માનસમાં કહ્યું છે, અહંકાર શિવ બુદ્ધિ અજ મન શિષ ચિત્ત મહાન. એવા સમયે બુદ્ધિ કેવળ યંત્ર હોય છે, એ પુરુષની વાણીમાં પરમાત્મા જ બોલતા હોય છે. ભક્તિની સ્વાભાવિક પ્રક્રિયાનો આરંભ થતા બુદ્ધિનું ઉત્તરોત્તર ઉત્થાન થાય છે. પ્રારંભમાં તે બુદ્ધિ બ્રહ્મવિદ્યા સાથેની હોવાને કારણે બ્રહ્મવિત્ત કહેવાય છે. ઉત્તરોત્તર વિકારો શાંત થતા બ્રહ્મવિદ્યામાં શ્રેષ્ઠ હોવાથી એ બ્રહ્મવિદ્વર કહેવાય છે. ઉત્થાન અને સૂક્ષ્મ થઈ જવાથી બુદ્ધિની અવસ્થા વિકાસ પામે છે, એ બ્રહ્મવિદ્વરિયાન કહેવાય છે. આ અવસ્થામાં બ્રહ્મવિદ્યા બ્રહ્મવેત્તા પુરુષ અન્યને પણ ઉત્થાનના માર્ગે લઈ જવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. બુદ્ધિની પરિકાષ્ઠા છે બ્રહ્મવિદ્વરિષ્ઠ, અર્થાત બ્રહ્મવિત્તની એ અવસ્થા કે જેમાં ઇષ્ટ પ્રગટતો હોય. આવી સ્થિતિવાળા મહાપુરુષ પ્રજાના મૂળ ઉદ્ગમનું કારણ પરમાત્મામાં પ્રવિષ્ટ અને સ્થિત રહે છે. આવા મહાપુરુષોની બુદ્ધિ માત્ર યંત્ર જ છે અને એ જ પ્રજાપતિ કહેવાય છે. એ પ્રકૃતિના યુગ્મો દ્વંદ્વોનું વિશ્લેષણ કરીને આરાધના ક્રિયાની રચના કરે છે. યજ્ઞને અનુરૂપ સંસ્કારો આપવા એ જ પ્રજાની રચના છે. આનાથી પહેલા સમાજ ચેતના રહિત અવ્યવસ્થિત રહેતો હોય છે. સૃષ્ટિ અનાદિ છે, સંસ્કાર પહેલાથી જ છે, પરંતુ એ અસ્તવ્યસ્ત અને વિકૃત છે. યજ્ઞને અનુરૂપ એનું સંસ્કરણ કરવું એ જ એની રચના અથવા સજાવટ છે. એવા મહાપુરુષે કલ્પના આરંભમાં યજ્ઞ સહિત પ્રજાની રચના કરી. કલ્પ નિરોગ બનાવે છે, વૈદ્ય કલ્પ કરે છે, કોઈ કાયાકલ્પ કરે છે, એ ક્ષણિક શરીરનો કલ્પ છે. વાસ્તવિક કલ્પ તો તે જ કે જ્યારે ભવરોગથી મુક્તિ મળી જાય. આરાધનાનો પ્રારંભ એ આ કલ્પની શરૂઆત છે. આરાધના પૂરી થઈ તો તમારો કલ્પ પૂરો થઈ ગયો. આ પ્રમાણે પરમાત્મા સ્વરૂપસ્થ મહાપુરુષોએ ભજનના આરંભમાં યજ્ઞ સહિત સંસ્કારોને સુસંગઠિત કરીને કહ્યું કે આ યજ્ઞથી તમને બુદ્ધિ પ્રાપ્ત થાઓ. કેવી બુદ્ધિ? શું કાચા મકાનમાંથી પાકું મકાન બની જશે, આવક વધી જશે? નહીં. યજ્ઞ ઇષ્ટકા મધુક, ઇષ્ટને લગતી કામનાની પૂર્તિ કરશે. ઇષ્ટ છે એક પરમાત્મા. એ પરમાત્મા તે પરમાત્મા સંબંધી કામનાઓની પૂર્તિ કરાવનાર છે. સ્વાભાવિક પ્રશ્ન જાગે કે યજ્ઞ સીધો જ તે પરમાત્માની પ્રાપ્તિ કરાવશે કે ક્રમે ક્રમે કરીને પ્રાપ્તિ કરાવશે?
દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરં ભાવયંતઃ શ્રેય પરમવાપ્સ્યથ.
આ યજ્ઞ દ્વારા દેવતાઓની ઉન્નતિ કરો, અર્થાત દૈવી સંપત્તિની વૃદ્ધિ કરો. આ દેવતાઓ તમારી ઉન્નતિ કરશે. આ રીતે પરસ્પર વૃદ્ધિ કરીને પરમ શ્રેય, એટલે કે જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી ન રહે એવું પરમ કલ્યાણ તમને પ્રાપ્ત થાઓ. જેમ જેમ આપણે યજ્ઞમાં પ્રવેશ કરીશું, આગળ યજ્ઞનો અર્થ કરવામાં આવશે. યજ્ઞ એટલે આરાધનાનો વિધિ, એટલે કે જેમ જેમ આપણે યજ્ઞમાં પ્રવેશ કરશું તેમ તેમ હૃદય દેશમાં દૈવી સંપત્તિ પ્રાપ્ત થતી જશે. પરમદેવ એકમાત્ર પરમાત્મા છે. આ પરમદેવમાં પ્રવેશ અપાવી દે એવી જે સંપત્તિ છે, અંતઃકરણની જે સજાતીય પ્રવૃત્તિ છે, એને જ દૈવી સંપત્તિ કહે છે. એ પરમદેવને પ્રગટાવે છે માટે દૈવી સંપત્તિ કહેવાય છે, નહીં કે બાહ્ય સ્થૂળ દેવતા, પથ્થર, પાણી જેની લોકો કલ્પના કરે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણના શબ્દોમાં એનું કોઈ અસ્તિત્વ નથી. આગળ ભગવાન કહે છે,
ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તૈર્દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સહ.
યજ્ઞ દ્વારા પુષ્ટ થયેલા દેવતા, દૈવી સંપત્તિ તમને ઇષ્ટાન ભોગાન હિ દાસ્યંતે, ઇષ્ટ અર્થાત આરાધ્યને લગતા ભોગો આપશે, બીજું કંઈ નહીં. તૈહ દત્તાન, ફક્ત એ એક જ આપનારા છે. ઇષ્ટને મેળવવા માટેનો બીજો કોઈ વિકલ્પ નથી. આ દૈવી ગુણોની વૃદ્ધિ કર્યા સિવાય જે આ સ્થિતિને ભોગવે છે તે નક્કી ચોર છે. જ્યાં એણે કંઈ મેળવ્યું જ નથી તો તે ભોગવશે શું? પરંતુ તે અવશ્ય કહે છે કે હું તો પૂર્ણ છું, તત્વદર્શી છું. આવી બડાઈ હાંકનાર, આ માર્ગમાં મુખ સંતાડનાર માત્ર છે એ નક્કી ચોર છે, નહીં કે પ્રાપ્તિવાળો. પરંતુ પ્રાપ્ત કરનારો શું પ્રાપ્ત કરે છે?
યજ્ઞશિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વ કિલ્પિષૈ ભુંજતે તે ત્વઘં પાપા યે પચંત્યાત્મ કારણાત.
યજ્ઞમાંથી બચેલું અન્ન ખાનારો સંત પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દૈવી સંપત્તિની વૃદ્ધિ કરતા કરતા પ્રાપ્તિકાળ જ પૂર્તિકાળ બની જાય છે. જ્યારે યજ્ઞ પૂર્ણ થઈ ગયો ત્યારે શેષ રહી ગયેલ બ્રહ્મ જ અન્ન છે. આને જ શ્રી કૃષ્ણએ બીજા શબ્દોમાં કહ્યું, યજ્ઞ શિષ્ટામૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ. યજ્ઞજીનું સર્જન કરે છે એ અશન આહારનું સેવન કરનાર બ્રહ્મમાં પ્રવિષ્ટ થઈ જાય છે. અહીં તેઓ કહે છે કે યજ્ઞમાંથી શેષ બચેલા અશન બ્રહ્મ અમૃતનું સેવન કરનારો સર્વ પાપોથી છુટકારો મેળવે છે. સંતજનો તો મુક્ત થઈ જાય છે, પરંતુ પાપીઓ મોહના માધ્યમથી ઉત્પન્ન થયેલા શરીરના માટે ભોજન પકાવે છે, તેઓ પાપને ખાય છે. એમણે ભજન પણ કર્યું, આરાધનાને પણ સમજ્યા, આગેવાન પણ બન્યા, પરંતુ બદલામાં એક મધુર ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ કે આત્મકારણાત, શરીરના માટે અને સંબંધોને લઈને કંઈક પ્રાપ્ત થાય. એને પ્રાપ્ત તો થઈ જશે, પરંતુ આટલો ભોગ આપ્યા પછી પણ એ પોતાની જાતને હતી ત્યાં ને ત્યાં જ ઉભેલી, જ્યાંથી તેણે ચાલવાની શરૂઆત કરી ત્યાં જ પામશે. આનાથી મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે? જ્યારે શરીર જ નાશવંત છે ત્યારે એના સુખ ભોગ ક્યાં સુધી સાથ આપશે? તેઓ આરાધના તો કરે છે પરંતુ એના બદલામાં પાપ જ ભોગવે છે. ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે, પલટી સુધા તે સઠ વિષ લેહી, એ નષ્ટ તો નહીં થાય પરંતુ તે આગળ નહીં વધે. એટલા માટે શ્રી કૃષ્ણ નિષ્કામ ભાવથી કર્મ ભજન કરવા ઉપર ભાર મૂકે છે. અહીં સુધી શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે યજ્ઞ પરમશ્રેય કરનાર છે અને એની રચના મહાપુરુષો દ્વારા થાય છે, પરંતુ એ મહાપુરુષ પ્રજાની રચના કરવામાં કેમ પ્રવૃત્ત થાય છે એ વિશે કહે છે.
અન્નાદ ભવંતિ ભૂતાનિ પર્જન્યાદ અન્ન સંભવઃ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મ સમુદ્ભવઃ. કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવં તસ્માત્ સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતં.
પ્રાણી માત્ર અન્નથી ઉત્પન્ન થાય છે, અન્નમ બ્રહ્મ વ્યજાનાત, અન્ન જ પરમાત્મા છે. આ બ્રહ્મ અમૃતને લક્ષ્ય બનાવીને જીવ યજ્ઞ કરવા તત્પર થાય છે. અન્નની ઉત્પત્તિ વૃષ્ટિથી થાય છે, વાદળોમાંથી થનાર વૃષ્ટિ નહીં પરંતુ કૃપા વૃષ્ટિ. પૂર્વે સંચિત કરેલા યજ્ઞ કર્મો જ કૃપાના રૂપમાં વરસી પડે છે. આજની આરાધના કાલે કૃપાના રૂપમાં મળશે, આથી જ વૃષ્ટિ યજ્ઞથી થાય છે. સ્વાહા સ્વાહા બોલવાથી અને તલજવ હોમવાથી જ વૃષ્ટિ થતી હોત તો વિશ્વની ઘણી બધી ભૂમિ મરુભૂમિ વિરાન કેમ હોત? હરિયાળી ફળદ્રુપ બની જાત. અહીં કૃપાવૃષ્ટિ યજ્ઞની દેણ છે. આ યજ્ઞ કર્મોથી જ ઉત્પન્ન થાય છે અને કર્મથી જ યજ્ઞ પૂર્ણ થાય છે. એ કર્મને વેદમાંથી ઉત્પન્ન થયેલો માનો. વેદ બ્રહ્મસ્થિત મહાપુરુષની વાણી છે. જે તત્વ વિદિત નથી તેની પ્રત્યક્ષ અનુભૂતિનું નામ વેદ છે, નહીં કે થોડા શ્લોકોનો સંગ્રહ. વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયેલા જાણ. આ વેદ નીકળ્યા તો મહાત્માઓના મુખેથી, પરંતુ જે મહાત્માઓ પરમાત્મા સાથે એકરૂપ થઈ ચૂકેલા છે એમના માધ્યમથી અવિનાશી પરમાત્મા જ બોલે છે. એટલા માટે વેદ અપૌરુષે કહેવાય છે. મહાપુરુષ વેદોને ક્યાંથી પામી ગયા? તો વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયા. એ મહાપુરુષો તેની સાથે તદ્રૂપ છે, એ કેવળ યંત્ર છે, તેથી એમના દ્વારા તે જ બોલે છે. કારણ કે યજ્ઞ દ્વારા જ મનના નિરોધકાળમાં એ જાણી શકાય છે. આથી સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સર્વદા યજ્ઞમાં જ પ્રતિષ્ઠિત છે. યજ્ઞ એને પામવાનો એકમાત્ર ઉપાય છે, આના ઉપર જ ભાર મૂકે છે.
एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामो मोघं पार्थ सजीवति.
हे पार्थ, जे पुरुष आ लोकमां मनुष्य देह प्राप्त करीने आ प्रकारे चलावेला પ્રવર્તાવેલા સાધન ચક્ર અનુસાર વર્તતા નથી, અર્થાત દૈવી સંપત્તિનો ઉત્કર્ષ, દેવતાઓની વૃદ્ધિ અને પરસ્પર વૃદ્ધિ દ્વારા અક્ષયધામની પ્રાપ્તિ કરવી, આ ક્રમ પ્રમાણે વર્તતો નથી પરંતુ ઇન્દ્રિયોનો આરામ ઇચ્છનારો છે, તે પાપાયુ પુરુષ વ્યર્થ જ જીવી રહ્યો છે. બંધુઓ, યોગેશ્વર શ્રી કૃષ્ણએ અધ્યાય બીજામાં કર્મનું નામ લીધું અને આ અધ્યાયમાં સમજાવ્યું કે નિયત કર્મનું આચરણ કર. યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. એના સિવાય બીજું જે કંઈ કરવામાં આવે છે તે આ લોકનું બંધન છે. આથી સંગદોષથી દૂર રહીને આ યજ્ઞની પૂર્તિ માટે કર્મનું આચરણ કર. એમણે યજ્ઞની વિશેષતાઓ વિશે પ્રકાશ પાડ્યો અને સમજાવ્યું કે યજ્ઞની ઉત્પત્તિ બ્રહ્માથી છે. પ્રજા અન્નને ઉદ્દેશ બનાવીને આ યજ્ઞમાં પ્રવૃત્ત થાય છે. યજ્ઞ કર્મથી અને કર્મ અપૌરુષે વેદથી ઉત્પન્ન થયેલ છે. જોકે એમનામાં વેદ મંત્રોના દ્રષ્ટા મહાપુરુષ જ હતા. એના પુરુષનું ઉર્ધ્વીકરણ થઈ ચૂક્યું હતું. તેની સાથે અવિનાશી પરમાત્મા જ શેષ બચ્યા હતા. તેથી વેદ પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે. સર્વવ્યાપી પરમાત્મા હંમેશા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. આ સાધનચક્ર અનુસાર જે વર્તતો નથી તે પાપાયુ પુરુષ ઇન્દ્રિયોના સુખની ઈચ્છાવાળો છે. તે વ્યર્થ જીવે છે. અર્થાત યજ્ઞ એવી વિશિષ્ટ વિધિ છે જેમાં ઇન્દ્રિયોને આરામ નથી પરંતુ અક્ષય સુખ છે. ઇન્દ્રિયોના સંયમની સાથે એમાં સામેલ થવાનું વિધાન છે. ઇન્દ્રિયોના આરામની ઈચ્છાવાળા પાપાયુ છે. હજી સુધી શ્રીકૃષ્ણએ યજ્ઞ શું છે એ બતાવ્યું નથી. પરંતુ શું યજ્ઞ કરતા જ રહેશું કે એનો અંત કદી પણ હશે ખરો? આ બાબતમાં યોગેશ્વર કહે છે,
યસ્ત્વાત્મરતિરેવસ્યા આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે.
પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રત, આત્મતૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ છે તેને માટે કર્તવ્ય શેષ રહેતું નથી. આ જ લક્ષ્ય હતું. જ્યારે અવ્યક્ત સનાતન અવિનાશી આત્મતત્વ પ્રાપ્ત થઈ ગયું તો પછી આગળ શું શોધીએ? આવા પુરુષ માટે ન તો કર્મની આવશ્યકતા રહે છે ન તો આરાધનાની. આત્મા અને પરમાત્મા એકબીજાના પર્યાય છે. આનું જ ભગવાન ફરીથી ચિત્રણ કરે છે.
નૈવ તસ્ય કૃતે નાર્થો ના કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશયઃ.
આ સંસારમાં એ પુરુષ દ્વારા કાર્ય કરવાથી નથી કોઈ લાભ અને છોડી દેવાથી નથી કોઈ નુકસાન. જો કે પહેલા તેની જરૂર હતી. તેનો કોઈ પ્રાણી સાથે કોઈ સ્વાર્થ સંબંધ નથી હોતો. આત્મા જ તો શાશ્વત સનાતન અવ્યક્ત અપરિવર્તનશીલ અને અક્ષય છે. જ્યારે તેને તે મળી ગયો પછી તેમાં જ સંતુષ્ટ, તેમાં જ તૃપ્ત, તેમાં જ ઓતપ્રોત અને સ્થિત છે. આગળ કોઈ સત્તા જ નથી તો કોને શોધે, શું મળશે? તે પુરુષ માટે કર્મ છોડી દેવાથી કોઈ જ નુકસાન થવાનું નથી. કારણ કે વિકાર જેની ઉપર અંકિત થાય છે એ ચિત્ત જ બચતું નથી. સંપૂર્ણ ભૂતોમાં બાહ્ય જગત અને આંતરિક સંકલ્પો વચ્ચે લેશ માત્ર અર્થ નથી રહેતો. સૌથી મોટો અર્થ હતો પરમાત્મા. જ્યારે એ જ ઉપલબ્ધ છે તો બીજા સાથે તેને શી લેવા દેવા?
તસ્માદસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ.
આ સ્થિતિને પ્રાપ્ત કરવા તું અનાસક્ત બનીને નિરંતર કાર્યમ કર્મ, જે કરવા યોગ્ય કર્મ છે તે કર્મને સારી રીતે કર. કારણ કે અનાસક્ત પુરુષ કર્મના આચરણથી પરમાત્માને પ્રાપ્ત થાય છે. નિયત કર્મ કાર્ય કર્મ એક જ છે. કર્મની પ્રેરણા આપતા તેઓ કહે છે,
કર્મણૈવ હિ સંસિદ્ધિં આસ્થિતા જનકાદયઃ लोकसंग्रहमेवापि संपश्यन् कर्तुमर्हसि।
जनक एटले के जनक राजा नहीं परंतु जन्मदाता ने जनक कहे छे। योग जनक छे, तमारा स्वरूप ने जन्म आपे छे, प्रकट करे छे। योग वडे संयुक्त प्रत्येक महापुरुष जनक छे। आवा योग संयुक्त घना बधा ऋषिओ जनकादय जनक वगैरह ज्ञानी जन महापुरुषोए पण कर्मणा एव संसिद्धिम कर्मो द्वारा ज परम सिद्धि ने प्राप्त करी छे। परम सिद्धि नो अर्थ परम तत्व परमात्मानी प्राप्ति। जनक वगैरह जेटला पण अगाउ महर्षिओ थई गया छे तेओ कार्य कर्म एटले के करवा योग्य कर्म द्वारा जे यज्ञनी प्रक्रिया छे तेवा कर्म ने करीने संसिद्धिमां परम सिद्धि ने प्राप्त थयेला छे। परंतु प्राप्ति बाद तेओ पण लोक संग्रहने नजर समक्ष राखीने कर्म करे छे, लोक हित चाहीने कर्म करे छे। माटे तू पण प्राप्ति पछी लोक नायक बनवा माटे कार्य करता रहेवा योग्य छे। शा माटे? हमणा श्री कृष्णे कह्युं छे કે પ્રાપ્તિ પછી મહાપુરુષના કર્મ કરવાથી ન કોઈ લાભ થાય છે કે ન તો તે છોડી દેવાથી કોઈ હાનિ થાય છે, છતાં પણ લોકસંગ્રહ લોકહિતની વ્યવસ્થા માટે તેઓ સારી પેઠે નિયત કર્મનું આચરણ કરતા રહે છે।
यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।
श्रेष्ठ पुरुष जे जे आचरण करे छे अन्य लोको ते प्रमाणे करे छे। ते महापुरुष जे कई प्रमाण करी दे छे संसार तेने ज अनुसरे छे। पहला श्री कृष्ण ने स्वरूप में स्थित आत्मतृप्त महापुरुष ने रहनी करनी पर प्रकाश पाड़ो कि तेना माटे कर्म करवाथी न कोई लाभ छे अने न करवाथी कोई हानि थाई छे। तो पण जनक आदि सारी रीते कर्म करता रहा हता। अहीं श्री कृष्ण धीमे थी पोताने ए महापुरुषों साथे सरकावता कहे छे कि हूं पण एक महापुरुष छूं।
नमे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि।
हे पार्थ, मारे त्रणे लोक मां कोई कर्तव्य नथी। आगळ कहेतो आव्यो छूं कि ते महापुरुष ने समस्त भूतों मां कोई कर्तव्य नथी। अहीं कहे छे कि त्रणेय लोक मां मारू कोई पण कर्तव्य बाकी नथी तथा कई पण प्राप्त करवा योग्य वस्तु अप्राप्त पण नथी, छता पण हूं सारी पेठे कर्म आचरू छू। केम?
यदि अहम् न वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः।
कारण के जो हूं सावधान रहीने कर्मनो अमल न करूं तो लोको मारा वर्तन प्रमाणे वर्तवा लागशे, तो शू आपनो अनुकरण पण खराब छे? श्री कृष्ण कहे छे कि हा।
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहं संकरस्य च कर्तास्याम् उपहन्यामि मा प्रजा।
जो हूँ सावधान थईने कर्म न करूं तो आ बधा ज लोको भ्रष्ट थई जशे अने हूँ संकरस्य वर्ण संकर ने करनारो बनू तथा आ बधीज प्रजाओनू हनन करनारो एटले के मारनारो बनू। स्वरूप में स्थित महापुरुष सतर्क थईने जो आराधना क्रम ने वळगी न रहे તો સમાજ તેની નકલ કરીને ભ્રષ્ટ થઈ જશે. મહાપુરુષે તો આરાધના પૂર્ણ કરી પરમ નૈષ્કર્મ્યની સ્થિતિને મેળવી છે. તેઓ ન કરે તો તેમના માટે કોઈ નુકસાન નથી, પરંતુ સમાજે તો હજી આરાધનાનો આરંભ જ નથી કર્યો. પાછળથી આવનારોના માર્ગદર્શન માટે જ મહાપુરુષો કર્મ કરે છે. હું પણ કરું છું, અર્થાત શ્રી કૃષ્ણ એક મહાપુરુષ હતા, નહીં કે વૈકુંઠથી આવેલા કોઈ વિશેષ ભગવાન. એમણે કહ્યું કે મહાપુરુષો લોકસંગ્રહને માટે કાર્ય કરે છે, હું પણ કરું છું. જો ન કરું તો લોકોનું પતન થઈ જાય, સૌ લોકો કર્મો છોડી દેશે. મન ખૂબ જ ચંચળ છે, એને બધું જ જોઈએ છે, કેવળ ભજન નથી જોઈતું. જો સ્વરૂપસ્થ મહાપુરુષ કર્મ ન કરે તો તેની દેખાદેખીથી એને અનુસરનારા પણ તરત જ કર્મ છોડી દેશે. એમને બાનું મળી જાય કે આ ભજન નથી કરતા, પાન ખાય છે, અત્તર લગાડે છે, સામાન્ય વાતો કરે છે, છતાં પણ મહાપુરુષ કહેવાય છે, અને આવો વિચાર કરીને તેઓ પણ આરાધનાથી હટી જાય છે, પતિત થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો હું કર્મ ન કરું તો સહુ ભ્રષ્ટ થઈ જાય અને હું વર્ણશંકરનો કર્તા બનું. સ્ત્રીઓ દૂષિત થતા વર્ણશંકર થયાનું જોવા સાંભળવા મળે છે. અર્જુન પણ આ જ ભયથી વ્યાકુળ હતો કે સ્ત્રીઓ દૂષિત બનશે તો વર્ણશંકર પેદા થશે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જો હું સાવધાન રહીને આરાધનામાં રત ન રહું તો વર્ણશંકરનો કર્તા બનું. વસ્તુતઃ આત્માનો શુદ્ધ વર્ણ છે પરમાત્મા. પોતાના શાશ્વત સ્વરૂપના માર્ગથી ચલિત થઈ જવું એ જ વર્ણશંકરતા છે. જો સ્વરૂપસ્થ મહાપુરુષ ક્રિયાનું આચરણ નથી કરતો તો લોકો તેના અનુકરણમાં ક્રિયારહિત બની જશે, આત્માના માર્ગેથી ચલિત થઈ જશે, વર્ણશંકર થઈ જશે, તેઓ પ્રકૃતિમાં ખોવાઈ જશે. સ્ત્રીઓનું સતીત્વ અને જાતિની શુદ્ધતા એ એક સામાજિક વ્યવસ્થા છે, અધિકારનો પ્રશ્ન છે, સમાજ માટે એની ઉપયોગિતા પણ છે. પરંતુ માતા પિતાની ભૂલોનો સંતાનની સાધના પર કોઈ પણ પ્રભાવ નથી પડતો. આપન કરની પાર ઉતરની. હનુમાન, વ્યાસ, વશિષ્ઠ, નારદ, શુકદેવ, કબીર, ઈસુ વગેરે મહાન મહાપુરુષો થઈ ગયા, જેમને સામાજિક કુલીનતા સાથે કોઈ સંપર્ક જ નથી. આત્મા પોતાના પૂર્વજન્મના ગુણધર્મને લઈને આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનઃ ષષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. મન સહિત ઇન્દ્રિયો વડે જે કાર્ય આ જન્મમાં થાય છે તેમના સંસ્કારથી જીવાત્મા જૂના શરીરને ત્યાગીને નૂતન શરીરમાં પ્રવેશ કરે છે. આમાં જન્મદાતાઓને શું સંબંધ? તેમના વિકાસમાં કોઈ તફાવત નથી પડ્યો. માટે સ્ત્રીઓના દૂષિત થવાથી વર્ણશંકર નથી થતો. સ્ત્રીઓના દૂષિત થવાને અને વર્ણશંકરતાને કોઈ સંબંધ નથી. શુદ્ધ સ્વરૂપ તરફ અગ્રેસર ન થતા પ્રકૃતિમાં વિખરાઈ જવું એ જ ખરા અર્થમાં વર્ણશંકર છે. જો મહાપુરુષ સાવધાન થઈને ક્રિયા, નિયત કર્મનો અમલ કરી લોકો દ્વારા ક્રિયા ન કરાવે તો તે પેલી બધી જ પ્રજાઓનું હનન કરનારો, મારનારો બને. સાધના ક્રમમાં ચાલીને તે મૂળ અવિનાશીની પ્રાપ્તિ કરવી એ જ જીવન છે, અને પ્રકૃતિમાં વિખરાઈ જવું, ભટકી જવું એ મૃત્યુ છે. પરંતુ જે મહાપુરુષ આ બધી પ્રજાને ક્રિયા માર્ગે નથી ચલાવતા, સમગ્ર પ્રજાને વિખરાઈ જતી રોકીને સારા માર્ગે નથી વાળતા, તેઓ સમગ્ર પ્રજાનું હનન કરનારા એટલે કે હત્યારા છે, હિંસક છે, અને ક્રમશઃ જે પોતે ચાલતા ચાલતા પોતાની સાથે ચલાવતો રહે છે તે શુદ્ધ અહિંસા છે. ગીતા પ્રમાણે શરીરનું નિધન, નશ્વર કલેવરોનું નિધન માત્ર પરિવર્તન જ છે, હિંસા નહીં.
સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તઃ ચિકીર્ષુર્લોક સંગ્રહમ્.
હે ભારત, કર્મમાં આસક્ત થઈને અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે તેવી જ રીતે અનાસક્ત વિદ્વાન પૂર્ણ જ્ઞાતા પણ લોક હૃદયમાં પ્રેરણા અને કલ્યાણ સંગ્રહની કામના કરતો કર્મ કરે. યજ્ઞની વિધિ જાણતા અને કરતા હોવા છતાં આપણે અજ્ઞાની છીએ. જ્ઞાનનો અર્થ છે પ્રત્યક્ષ જ્ઞાન. જ્યાં સુધી લેશ માત્ર પણ આપણે અલગ છીએ, આરાધ્ય અલગ છે, ત્યાં સુધી અજ્ઞાનતા વિદ્યમાન છે. જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી કર્મમાં આસક્તિ રહે છે. અજ્ઞાની જેટલી આસક્તિથી આરાધના કરે છે તે જ રીતે અનાસક્ત પણ, જેને કર્મો સાથે પ્રયોજન નથી તેને આસક્તિ કેમ થાય, એવા પૂર્ણ જ્ઞાતા મહાપુરુષ પણ લોકહિત માટે કર્મ કરે, દૈવી સંપદનો ઉત્કર્ષ કરે, જેથી સમાજ એ માર્ગે ચાલી શકે.
ન બુદ્ધિભેદં જનયેદ અજ્ઞાનાં કર્મસંગિનાં જોષયેત્ સર્વકર્માણિ વિદ્વાન યુક્તઃ સમાચરન્.
જ્ઞાની પુરુષોએ કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા ન કરવો જોઈએ. અર્થાત સ્વરૂપસ્થ મહાપુરુષ ધ્યાન આપે કે તેમના કોઈ પણ આચરણથી તેમને અનુસરનારાઓના મનમાં કર્મ પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન ન થઈ જાય. પરમાત્મ તત્વથી સંયુક્ત મહાપુરુષ પણ પોતે સારી રીતે નિયત કર્મ કરતા રહી અન્ય લોકોને કર્મ કરાવે. આ જ કારણ હતું કે પૂજ્ય મહારાજજી વૃદ્ધાવસ્થામાં પણ રાતના એક કે બે વાગે ઉઠીને બેસી જતા અને ઉધરસ ખાતા, ત્રણ વાગે બોલવા લાગતા, ઉઠો માટીના પૂતળાઓ. સૌ ઉઠીને ચિંતનમાં લાગી જાય તો પોતે થોડું સૂઈ જાય, થોડી વાર પછી ઉઠીને બેસી જાય અને કહે, તમે લોકો વિચારતા હશો કે મહારાજ સૂઈ ગયા છે, પરંતુ હું સૂતો નથી, શ્વાસમાં લાગેલો છું. વૃદ્ધાવસ્થાનું શરીર છે, બેસવામાં કષ્ટ થાય છે, તેથી હું પડ્યો રહું છું, પરંતુ તમારે તો સ્થિર અને સીધા બેસીને ચિંતનમાં લાગી જવાનું છે. જ્યાં સુધી તેલની ધારાની જેમ શ્વાસની દોરી ન લાગી જાય, ક્રમ ન તૂટે, અન્ય સંકલ્પ વચમાં વ્યવધાન ઉત્પન્ન ન કરી શકે, ત્યાં સુધી સતત લાગી રહેવું એ સાધકનો ધર્મ છે. મારો શ્વાસ તો વાંસની જેમ સ્થિર છે. આ જ કારણ છે કે અનુયાયીઓ દ્વારા કરાવવા માટે તે મહાપુરુષ સારી રીતે કર્મનું આચરણ કરે છે. જીસ ગુણ કો સિખાવઈ ઉસે કરકે દિખાવઈ. આ રીતે સ્વરૂપસ્થ મહાપુરુષે પણ પોતે કર્મ કરતા રહી સાધકોને પણ આરાધનામાં લગાડવા જોઈએ. સાધક પણ આરાધનામાં પરોવાય, પરંતુ તે ભલે જ્ઞાનયોગી હોય અથવા સમર્પણ ભાવવાળા નિષ્કામ કર્મયોગી હોય. સાધકમાં સાધનાનો અહંકાર ન આવવો જોઈએ. કર્મ કોની દ્વારા થાય છે તે થવામાં કયું કારણ છે, આના ઉપર શ્રી કૃષ્ણ પ્રકાશ પાડે છે.
પ્રકૃતે ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે.
આરંભથી પૂર્તિ પર્યંત સંપૂર્ણ કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે. છતાં પણ અહંકારથી વિશેષ મૂળ પુરુષ હું કરતા છું એવું માની લે છે. આવું કેમ માની લેવાય કે આરાધના પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે? આવું કોણે જોયું? આના પરથી કહે છે,
તત્વવિત્તુ મહાબાહુ ગુણકર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે.
હે મહાબાહો, ગુણ અને કર્મના વિભાગને તત્વવિત્ત પરમતત્વ પરમાત્માને જાણનારા મહાપુરુષોએ જોયા અને સંપૂર્ણ ગુણ ગુણોમાં જ વર્તી રહ્યા છે આવું માનીને તે ગુણ અને કર્મોના કર્તાપણામાં આસક્ત થતા નથી. અહીં તત્વનો અર્થ પરમ તત્વ પરમાત્મા છે, નહીં કે 5-25 તત્વ જેની લોકો ગણતરી કરે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણના શબ્દોમાં તત્વ એકમાત્ર પરમાત્મા છે, બીજું કોઈ તત્વ છે જ નહીં. ગુણોને પાર કરીને પરમ તત્વ પરમાત્મામાં સ્થિત મહાપુરુષ ગુણ પ્રમાણે કર્મોના વિભાજન જોઈ શકે છે. તામસી ગુણ હશે તો તેનું કાર્ય આલસ્ય, નિદ્રા, પ્રમાદ હશે, કાર્યમાં પ્રવૃત્ત ન થવાનો સ્વભાવ. રાજસી ગુણ હશે તો આરાધનામાંથી પાછો ન પડવાનો સ્વભાવ, શૌર્ય, સ્વામીભાવથી કર્મ થશે. અને સાત્વિક ગુણ કાર્યરત થવાથી ધ્યાન, સમાધિ, અનુભવી ઉપલબ્ધિ, ધારાવાહિક ચિંતન, સ્વભાવમાં સરળતા હશે. ગુણ પરિવર્તનશીલ છે. પ્રત્યક્ષદર્શી જ્ઞાની જોઈ શકે છે કે ગુણોને અનુરૂપ કર્મોનો ઉત્કર્ષ આકર્ષ થાય છે. ગુણ પોતાના કાર્ય કરાવી લે છે, અર્થાત ગુણ ગુણમાં જ વર્તે છે. આવું સમજીને તે પ્રત્યક્ષ દ્રષ્ટા કર્મમાં આસક્ત થતો નથી. પરંતુ જે ગુણોને પાર પામ્યો નથી, જે હજી રસ્તામાં જ છે, એને તો કર્મમાં આસક્ત રહેવાનું જ છે. માટે
પ્રકૃતેર્ગુણ સમૂઢા સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્ન વિદો મંદાન કૃત્સ્ન વિન્ન વિચાલયે.
પ્રકૃતિના ગુણથી મોહિત થયેલા પુરુષ ગુણ અને કર્મોમાં ક્રમશઃ નિર્મળ ગુણો તરફ ઉન્નતિ જોઈને એમાં આસક્ત થાય છે. તેને સારી રીતે નહીં સમજનારા મંદાન, શિથિલ પ્રયત્નો વાળાને આ સારી રીતે જાણનારો જ્ઞાની ચલાયમાન ન કરે, તેમને હતોત્સાહ ન કરે, પરંતુ પ્રોત્સાહન આપે. કારણ કે કર્મ કરીને જ તેમણે પરમ નૈષ્કર્મ્યની સ્થિતિને પામવાનું છે. પોતાની શક્તિ અને સ્થિતિનું આકલન કરીને કર્મમાં પ્રવૃત્ત થનારા જ્ઞાન માર્ગી સાધકોએ કર્મોને ગુણોની દેન હોવાનું માનવું જોઈએ. પોતાને કરતા માનીને અહંકારી ન બની જાય, નિર્મળ ગુણોને પ્રાપ્ત કરીને પણ તેમાં આસક્ત ન બને. પરંતુ નિષ્કામ કર્મયોગીએ કર્મ અને ગુણોના વિશ્લેષણમાં સમય આપવાની કોઈ જરૂર નથી. એણે તો બસ સમર્પણ સાથે કર્મ કરતા રહેવાનું છે. કયો ગુણ આવે છે અને કયો ગુણ જાય છે એ જોવાની જવાબદારી ઈષ્ટની બની જાય છે. ગુણોનું પરિવર્તન અને ક્રમે ક્રમે ગુણોનું ઉત્થાન એ પણ ઈષ્ટની દેન છે એમ તે માને છે, અને કર્મ થાય એ પણ એની જ દેન છે એમ તે માને છે. માટે કર્તાપણાનો અહંકાર અથવા ગુણોમાં આસક્તિ થવાની સમસ્યા એને માટે નથી રહેતી, પરંતુ તે કર્મમાં સતત વ્યસ્ત રહે છે. આ વિશે તેમજ તેની સાથે સાથે યુદ્ધનું સ્વરૂપ બતાવતા શ્રી કૃષ્ણ કહે છે,
મયિ સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધ્યસ્વ વિગતજ્વર.
માટે હે અર્જુન, તું આધ્યાત્મચેતસા અંતરાત્મામાં ચિત્તનો નિરોધ કરીને, ધ્યાનસ્થ થઈને, સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને, આશારહિત, મમતારહિત અને સંતાપરહિત થઈને યુદ્ધ કર. જ્યારે ચિત્ત ધ્યાનમાં સ્થિત છે, લેશ માત્ર પણ ક્યાંય આશા નથી, કર્મમાં મમત્વ નથી, અસફળતાનો સંતાપ નથી, તો તે પુરુષ કયું યુદ્ધ કરશે? જ્યારે ચારે બાજુથી ચિત્ત સમેટાઈને હૃદય દેશમાં નિરુદ્ધ થતું જાય છે, ત્યારે તે લડે શા માટે? કોની જોડે લડે અને ત્યાં છે કોણ? હકીકતમાં જ્યારે તમે ધ્યાનમાં પ્રવેશ કરશો, ત્યારે યુદ્ધનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે. તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ, આશા, તૃષ્ણા વગેરે વિકારોનો સમૂહ, વિજાતીય પ્રવૃત્તિઓ જે કુરુ કહેવાય છે, તે સંસારમાં પ્રવૃત્તિઓ આપતી જ રહે છે. અડચણના સ્વરૂપે ભયંકર આક્રમણ કરે છે. બસ આનો પાર પામવો એ જ યુદ્ધ છે. આનો નાશ કરતા અંતરાત્મામાં સમેટાતા જવું, ધ્યાનસ્થ થતા જવું એ જ યથાર્થ યુદ્ધ છે. આના પર ફરી ભાર મૂકે છે.
યે મે મતમિદં નિત્યં અનુતિષ્ઠંતિ માનવાઃ શ્રદ્ધાવંતો ન સૂયંતો મુચ્યંતે તેપિ કર્મભિઃ.
અર્જુન, જે કોઈ મનુષ્ય દોષ દ્રષ્ટિથી રહિત થઈને શ્રદ્ધાભાવ સમર્પણથી સંયુક્ત થઈને સદાય મારા મત પ્રમાણે વર્તે છે કે યુદ્ધ કર, તે પુરુષ પણ સંપૂર્ણ કર્મોથી છૂટી જાય છે. યોગેશ્વરનું આ આશ્વાસન કોઈ હિન્દુ, મુસલમાન અથવા ખ્રિસ્તી માટે નથી, પરંતુ સમસ્ત માનવ માત્ર માટે છે. તેમનો મત છે કે યુદ્ધ કર, એથી એવું પ્રતીત થાય છે કે આ ઉપદેશ યુદ્ધ કરનારાઓ માટે હતો. અર્જુનની સામે તો સદભાગ્યે વિશ્વયુદ્ધની સંરચના હતી, તમારી સામે તો કોઈ યુદ્ધ જ નથી. તમે ગીતા પાછળ કેમ પડ્યા છો? કારણ કે કર્મોથી મુક્તિનો ઉપાય તો યુદ્ધ કરનારા માટે છે. પરંતુ આવું કંઈ નથી. હકીકતમાં આ તો અંતરદેશની લડાઈ છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો, વિદ્યા અને અવિદ્યાનો, ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રનો સંઘર્ષ છે. તમે જેમ જેમ ધ્યાનમાં ચિત્તનો નિરોધ કરશો, વિજાતીય પ્રવૃત્તિ અડચણના રૂપમાં પ્રત્યક્ષ થાય છે, ભયંકર આક્રમણ કરે છે. એનું શમન કરતા કરતા ચિત્તનો નિરોધ કરતા જવું એ જ ખરું યુદ્ધ છે. જે દોષ દ્રષ્ટિથી રહિત થઈને શ્રદ્ધા સાથે આ યુદ્ધમાં જોડાય છે, તે કર્મોના બંધનથી, આવાગમનથી સારી રીતે છુટકારો મેળવી લે છે. જે આ યુદ્ધમાં પ્રવૃત્ત નથી થતો એની કઈ ગતિ થાય છે એ વિશે કહે છે.
યે ત્વેતદભ્યસૂયંતો નાનુતિષ્ઠંતિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાં વિદ્ધિ નષ્ટાન ચેતસઃ.
જે દોષ દ્રષ્ટિવાળા અચેતસઃ મોહ નિશામાં અચેત થયેલા લોકો મારા મત પ્રમાણે નથી વર્તતા, અર્થાત ધ્યાનસ્થ થઈને આશા, મમતા, સંતાપ રહિત થઈને સમર્પણની સાથે યુદ્ધ નથી કરતા. સર્વજ્ઞાન વિમૂઢાન, જ્ઞાન માર્ગમાં સર્વથા મોહિત એ લોકોને તું કલ્યાણથી ભ્રષ્ટ થયેલા જાણ. જ્યારે આ જ સાચું છે તો લોકો કરતા કેમ નથી એ વિશે શ્રી કૃષ્ણ કહે છે.
સદૃશં ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેર જ્ઞાનવાનપિ પ્રકૃતિમ યાન્તિ ભૂતાનિ નિગ્રહ કિં કરિષ્યતિ.
સગળા પ્રાણી પોતાની પ્રકૃતિને જ પામે છે, પોતાના સ્વભાવથી પરવશ થઈને કર્મમાં ભાગ લે છે. પ્રત્યક્ષદર્શી જ્ઞાની પોતાની પ્રકૃતિ મુજબ ચેષ્ટા કરે છે, પ્રાણી પોતાના કર્મો પ્રમાણે વર્તે છે અને જ્ઞાની પોતાના સ્વરૂપમાં. જે પ્રમાણે જેની પ્રકૃતિનું દબાણ હોય એ રીતે તે કાર્ય કરે છે. આ સ્વયં સિદ્ધ છે, આમાં કોઈ શું નિરાકરણ કરી શકે. આ જ કારણ છે કે સૌ લોકો મારા મત પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત નથી થઈ શકતા. તેઓ આશા, મમતા, સંતાપનો, બીજા શબ્દોમાં રાગ દ્વેષનો ત્યાગ નથી કરી શકતા. તેનાથી કર્મનું સાચું આચરણ નથી થતું. આને વધુ સ્પષ્ટ કરે છે અને બીજું કારણ બતાવે છે.
ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છેત तौ यस्य परिपंथिनौ।
इंद्रिय अने इंद्रियोना भोग मा राग अने द्वेष रहेला छे। आ बन्ने ने वश थवू जोईए नहीं, कारण के आ कल्याण मार्ग मा कर्म थी चलित करनारी प्रणाली मा आ राग अने द्वेष भयंकर शत्रुओ छे, आराधनानु अपहरण करी ले छे। जरे शत्रुओ अंदर छे तो बहार कोई बीजा कोई नी जोड़े केम लड़े? शत्रु तो इंद्रिय अने भोगोना संसर्ग मा छे, अंतःकरण मा छे, माटे आ युद्ध पण अंतःकरणनु युद्ध छे। कारण के शरीर ज क्षेत्र छे, आमा सजातीय विजातीय बन्ने प्रवृत्तिओ विद्या अने अविद्या रहे छे, जे मायाना बे अंगो छे। आज प्रवृत्तिओनो पार पामवो, सजातीय प्रवृत्तिओने साधीने ए विजातीयनो अंत लावो, ए युद्ध छे। विजातीय समाप्त थता ज सजातीयनो उपयोग समाप्त थई जाय छे। स्वरूपनो स्पर्श करीने सजातीयनु पण एना अंतरालमां विलीन थई जवुं, आ रीते प्रकृतिनो पार पामवो ए युद्ध छे। आ ध्यानमां ज संभवी शके। राग द्वेषना शमनमां समय लागे छे, माटे घणा साधक क्रियाने छोड़ीने अचानक ज महापुरुषोनी नकल करवा लागे छे। श्री कृष्ण आनाथी सावधान करे छे।
श्रेयां स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठिता स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावह।
एक साधक 10 वर्ष थी साधना मां लागेलो छे अने बीजो आजे ज साधना मां प्रवेश करी रह्यो छे। बन्ने नी क्षमता सरखी नहीं होय। प्रारंभिक साधक जो तेनी नकल करशे तो नष्ट थई जशे। आ ऊपर श्री कृष्ण कहे छे के सारी रीते आचरण करेला बीजाना धर्म करता गुण रहित होय तो पण पोतानो धर्म अधिक उत्तम छे। स्वभावथी उत्पन्न कर्ममां प्रवृत्त थवानी क्षमता स्वधर्म छे। पोतानी क्षमता मुजब कर्ममां प्रवृत्त थवाथी साधक कोईक दिवसे पार उतरी जाय छे। माटे स्वधर्माचरणमां मरवू ज परम कल्याणकारी होय छे। ज्यांथी साधन छूटशे शरीर मळता फरी त्यांथी ज प्रारंभ थशे। आत्मा तो अमर छे, शरीर एटले के वस्त्र बदलवाथी तमारी बुद्धि तो बदलाई नथी जती। पोताथी जेवो आगळ छे तेमना जेवो स्वान सजवाथी साधक भयने पामशे। भय प्रकृतिमां होय छे, परमात्मामां नहीं। प्रकृतिनु आवरण हजी वधु गाढ थई जशे। आ भागवत मार्गमां नकलनु बाहुल्य छे। पूज्य महाराज जी ने एक वार आकाशवाणी थई हती कि अनुसुईया जईने रहे, तो तेओ जम्मू थी चित्रकूट आव्या अने अनुसुईयाना घोर जंगलमां निवास करवा लाग्या। घणा महात्माओ त्यांथी आवजा करता हता। एके जोयुं के परमहंसी दिगंबर निवास करे छे, तेमनु सन्मान छे, કે તરત જ એમણે કૌપીન ફેંકી દીધું, દંડ કમંડળ એક અન્ય મહાત્માને આપી દીધું અને દિગંબર થઈ ગયા। થોડા સમય પછી તેઓ આવ્યા તો જોયું પરમહંસજી લોકો સાથે વાતો પણ કરે છે, ગાળો પણ દે છે। મહારાજજીને આદેશ અપાયેલો કે ભક્તોના કલ્યાણ અર્થે ભક્તોને ખખડાવે, આ માર્ગના પ્રવાસીઓ ઉપર ધ્યાન રાખે। મહારાજજીની નકલ કરીને એ મહાત્મા પણ ગાળો ભાંડવા લાગ્યા, પરંતુ સામેથી લોકો પણ વિરોધ કરવા લાગ્યા। મહાત્મા કહેવા લાગ્યા, ત્યાં કોઈ બોલતું નથી, અહીં તો બધા જ સામા થાય છે। 2-1 વર્ષ પછી પાછા ફર્યા તો જોયું પરમહંસી ગાદી પર બિરાજેલા છે, લોકો પંખા નાખી રહ્યા છે, ચામર ઢોળી રહ્યા છે। તેમણે જંગલના જ એક ખંડેરમાં તખ્ત મંગાવ્યો, ગાદી બિછાવી 2 માણસોને ચામર ઢોળવાનું કામ સોંપ્યું। દરેક સોમવારે મેદની જમાવવા લાગ્યા કે છોકરો જોઈએ તો 50 રૂપિયા અને છોકરી જોઈએ તો 25 રૂપિયા। પરંતુ ઉધરે અંત ન હોય નિબાહુ, 1 મહિનામાં જ 2% થઈને ચાલ્યા ગયા। આ ભગવાન માર્ગમાં નકલ કોઈ દિવસ સાથ નથી આપતી, સાધકે સ્વધર્મનો જ અમલ કરવો જોઈએ। સ્વધર્મ શું છે? બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણે સ્વધર્મનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે સ્વધર્મનો વિચાર કરીને પણ અર્જુન તારે યુદ્ધ કરવું જોઈએ. ક્ષત્રિય માટે આના સિવાય અન્ય કોઈ વધુ કલ્યાણકારી માર્ગ નથી. સ્વધર્મમાં અર્જુન ક્ષત્રિય જ છે. સંકેત કરવામાં આવ્યો કે અર્જુન જે બ્રાહ્મણ છે, વેદોનો ઉપદેશ તેના માટે શુદ્ર જલાશય સમાન છે. તું વેદોથી પણ ઉપર ઉઠ અને બ્રાહ્મણ બન, અર્થાત સ્વધર્મમાં પરિવર્તન સંભવ છે. ત્યાં વળી ફરી કહ્યું કે રાગ દ્વેષને વશ ન થા, એને કાપ. સ્વધર્મ શ્રેયસ્કર છે. આનો એ આશય નથી કે અર્જુન કોઈ બ્રાહ્મણની નકલ કરી એના જેવો વેશ પહેરી લે. એક જ કર્મપથને મહાપુરુષે ચાર શ્રેણીઓમાં વિભાજિત કર્યો, નિકૃષ્ટ, મધ્યમ, ઉત્તમ, અતિ ઉત્તમ. આ શ્રેણીના સાધકોને ક્રમશ શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ એવા નામ આપ્યા. શુદ્ર જેવી ક્ષમતા વડે કર્મનો આરંભ થાય છે અને સાધના ક્રમથી એ જ માણસ બ્રાહ્મણ બની જાય છે. આનાથી પણ આગળ જ્યારે તે પરમાત્મામાં પ્રવેશ મેળવી લે છે ત્યારે ન બ્રાહ્મણો ન ક્ષત્રિય ન વૈશ્યો ન શુદ્ર, ચિદાનંદ રૂપ શિવ કેવલો અહમ, તે વર્ણથી ઉપર જાય છે. શ્રી કૃષ્ણ પણ આ જ કહે છે, ચાતુર્વર્ણીય મયા સૃષ્ટમ, ચાર વર્ણોની રચના મેં જ કરી છે, તો શું જન્મને આધારે મનુષ્યોના ભાગલા પાડ્યા? ના, ગુણકર્મ વિભાગ અશહ, ગુણોના આધારે કર્મને વહેંચ્યું. કયું કર્મ? શું સાંસારિક કર્મ? શ્રી કૃષ્ણ કહે છે, નહીં, નિયત કર્મ. તો નિયત કર્મ શું છે? તે છે યજ્ઞની પ્રક્રિયા, જેમાં હોય છે શ્વાસનો પ્રશ્વાસમાં હવન, પ્રશ્વાસનો શ્વાસમાં હવન. ઇન્દ્રિય સંયમનો શુદ્ધ અર્થ છે યોગ સાધના, એ આરાધના. આરાધ્ય દેવ સુધી પહોંચવા વાળી વિધિ વિશેષ જ આરાધના છે, એ જ આરાધના. કર્મને ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેવી ક્ષમતાવાળો પુરુષ હોય એણે એ જ શ્રેણીથી આરંભ કરવો જોઈએ. આ જ સૌના પોતપોતાના સ્વધર્મ છે. જો તે પુરોગામીની નકલ કરશે તો તેને ભય લાગશે, સર્વથા નષ્ટ તો નહીં થઈ જાય, કારણ કે આમાં બીજનો નાશ નથી થતો. હા, તે પ્રકૃતિના દબાણથી ભયાક્રાંત દીનહીન અવશ્ય થઈ જશે. શિશુવયનો વિદ્યાર્થી સ્નાતક કક્ષામાં બેસવા લાગે તો શું તે સ્નાતક થઈ જવાનો? તે પ્રારંભિક વર્ણમાળાથી જ વંચિત થઈ જવાનો. અર્જુન પ્રશ્ન કરે છે કે હે ભગવાન, માણસ પોતાના સ્વધર્મનું આચરણ કેમ નથી કરી શકતો? અર્જુન વાચ.
અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્ન પિવાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ.
હે શ્રી કૃષ્ણ, પછી આ પુરુષ જાણે બળજબરીથી કસડાતો હોય તેમ કોનો પ્રેર્યો પાપનું આચરણ કરે છે? આપના મત અનુસાર કેમ નથી ચાલી શકતો? આ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે. શ્રી ભગવાન વાચ.
કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમા વિધ્યેનમિહ વૈરિણમ.
હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન આ કામ અને આ ક્રોધ અગ્નિની જેમ ભોગ ભોગવવાથી ક્યારેય પણ તૃપ્ત ન થનારા મોટા પાપી છે. કામ ક્રોધ રાગ દ્વેષના જ પૂરક છે. હમણાં જ મેં જેની ચર્ચા કરી હતી આ વિષયમાં, તું એને જ શત્રુ જાણ. હવે એમનો પ્રભાવ બતાવે છે.
ધૂમેના વ્રિયતે વન્ની यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भ तथा तेनेदमावृतम्।
जेम धुमाड़ाथी अग्नि अने मेलथी दर्पण धंकाई जाय छे, जेम ओरथी गर्भ ढंकायेलो रहे छे, ठीक एज प्रमाणे काम क्रोध वगैरे विकारोथी आ ज्ञान पण ढंकायेलू छे। लीलू लाकड़ू सळगावाथी धुमाड़ो ज थाय, अग्नि होवा छता ते ज्वाळानो स्वरूप पकड़तो नथी। मेलथी ढंकायेला दर्पण पर जे प्रमाणे प्रतिबिंब स्पष्ट नथी थतुं, ओरना कारणे जेम गर्भ ढंकायेलो रहे छे, तेज रीते आ विकारो होवाथी परमात्मानु प्रत्यक्ष ज्ञान थतु नथी।
आवृतम ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च।
हे कौंते, अग्निनी जेम भोगोथी कदी तृप्त न थनार अने ज्ञानीओना हमेशना वेरी आ कामथी ज्ञान ढंकायेलू छे। अत्यारे तो श्री कृष्णे काम अने क्रोधने बे शत्रुओ कया। आ श्लोकमां ते मात्र एक ज शत्रु कामनुं ज नाम ले छे। हकीकतमां काममां क्रोधनो अंतर्भाव छे। कार्य पूरू थवाथी क्रोध समाप्त थई जाय छे, परंतु कामना समाप्त थती नथी। कामना पूर्तिमां व्यवधान आवता ज क्रोध पुनः उभराय छे। कामनाना अंतरालमां क्रोध पण समाविष्ट छे। आ शत्रुनो निवास क्यां छे अने क्यां शोधीए? निवास जाणी लेवाथी आनो समूळगो नष्ट करवामां सगवड रहेशे। आ विषय श्री कृष्ण कहे छे,
इंद्रियाणि मनो बुद्धि अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम्।
इंद्रिय मन अने बुद्धि आना निवासस्थान कहेवाय छे। आ काम मन बुद्धि अने इंद्रियो द्वारा ज ज्ञान ने आच्छादित करीने जीवात्माने मोहमा नाखे छे।
तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजहियेनं ज्ञानविज्ञाननाशनम्।
माटे हे अर्जुन, तू पहला इंद्रियों ने नियम्य संयत कर, कारण के शत्रु तो एनी अंदर ज संतायेलो छे। ते तमारा शरीर नी अंदर छे, बहार शोधवाथी ते क्याय नहीं मळे। आ हृदय देश नी अंतर जगत नी लड़त छे। इंद्रियों ने वशमा करीने ज्ञान अने विज्ञान नो नाश करनारा आ पापी काम ने ज मार। काम सीधी रीते पकड़ मां नहीं आवे, माटे विकारों ना निवास स्थान पर ज घेराव करो, इंद्रियों ने ज संयत करो। परंतु इंद्रिय अने मन ने संयत करवा खूबज मुश्किल छे। शुं आपणे आ करी शकीशुं? आ विषय श्री कृष्ण तमारा सामर्थ्य ने दर्शावता प्रोत्साहित करे छे।
इंद्रियाणि पराण्याहु इंद्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः।
अर्जुन, आ शरीर थी तू इंद्रियों ने पर अर्थात सूक्ष्म अने बलवान जान। इंद्रियों थी ऊपर मन छे, मन तेनाथी पण बलवान छे, मन थी ऊपर बुद्धि छे, अने बुद्धि थी पण साव ऊपर जे छे ए तारो आत्मा छे, तेज तू छे। माटे इंद्रियो मन अने बुद्धि नो निरोध करवा तू सक्षम छे।
एवं बुद्धे परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदं।
आ रीते बुद्धि थी भिन्न अर्थात सूक्ष्म ने बलवान पोताना आत्मा ने जानी ने आत्मबल समझी ने बुद्धि द्वारा पोताना मन ने वशमा करी अर्जुन आ कामरूपी दुर्जय शत्रु ने मार, पोतानी शक्ति ने समझी ने दुर्जय शत्रु ने तू मार। काम एक दुर्जय शत्रु छे, इंद्रियो द्वारा ए आत्मा ने मोहित करे छे, तो पोतानी शक्ति ने समझी ने आत्मा ने बलवान समझी ने काम रूपी शत्रु ने मार। कहवानी जरूर नथी कि आ शत्रु आंतरिक छे अने युद्ध पण अंतरदेश मां छे। निष्कर्ष, मोटा भागना गीता प्रेमी व्याख्यानकारोए आ अध्याय ने कर्मयोग नाम आप्यु छे। तेमणे कर्मना महत्वनु प्रतिपादन करी तेमा कर्म विषय जिज्ञासा जागृत करी अने आ अध्याय मां तेमणे कर्मने परिभाषित कर्यु कि यज्ञनी प्रक्रिया ज कर्म छे। नक्की छे कि यज्ञ कोई निर्धारित दिशा छे, तेना सिवाय कोई पण क्रिया करिए तो ते आ लोकनु बंधन छे। श्री कृष्ण जेने कहे छे ते कर्म मोक्ष से शुभात, संसार बंधन थी छुटकारो देवड़ावनार कर्म छे। श्री कृष्णए यज्ञनी उत्पत्ति बतावी, ते शुं आपे छे तेनी विशेषताओनु वर्णन कर्युं, यज्ञ करवा उपर भार मूक्यो। तेमणे कह्युं कि आ यज्ञनी प्रक्रिया ज कर्म छे, जेओ तेम नथी करता तेओ पापी आरामनी इच्छावाळा व्यर्थ जीवन जीवे छे। अगाउना महर्षिओ पण ते करीने ज परम नैष्कर्म्यनी सिद्धिने पाम्या छे, ते आत्मतृप्त छे, तेमना माटे कर्मनी आवश्यकता नथी। छतां पण पाछळवाळाओना मार्गदर्शन माटे तेओ योग्य प्रकारे कर्ममां लाग्या रहे छे। आ महापुरुषो साथे श्री कृष्णए पोतानी सरखामणी करी कि मारे पण हवे कर्म करवानुं कोई प्रयोजन नथी, परंतु हूँ पण पाछळवाळाओना हित माटे ज कर्ममां रचो रहूं छूं। श्री कृष्णए पोतानो स्पष्ट परिचय आप्यो कि ते पण एक योगी हता, तेमणे कर्ममां प्रवृत्त साधकोने चलायमान नहीं करवानुं कह्युं, केम कि कर्म करीने ज तो साधके स्थिति प्राप्त करवानी छे, जो नहीं करे तो ते नष्ट थई जशे। आ कर्म माटे ध्यानस्थ थईने युद्ध करवानुं छे। आंख बंद होय, इंद्रियोना संयमथी चित्तनो निरोध थाय तो युद्ध केवुं? ते समये काम क्रोध राग द्वेष ए सौ बाधक बने छे। आ विजातीय प्रवृत्तिओनो पार पामवो एज युद्ध छे। आसुरी संपत्ति कुरुक्षेत्र विजातीय प्रवृत्ति ने धीरे धीरे कापता जई ध्यानस्थ थता जाऊं एज खरुं युद्ध छे। हकीकत मां ध्यान मां ज युद्ध छे। आज आ अध्याय नो सारांश छे, जेमां न कर्म बताव्यू न यज्ञ। जो यज्ञ समझाई जाए तो कर्म समझ मां आवशे, हजी तो कर्म ने समझावामां ज नथी आव्यू। आ अध्याय मां फक्त स्थित प्रज्ञ महापुरुषना प्रशिक्षणात्मक भाग उपर ज भार मुकवामां आव्यो छे। आ तो गुरुजनों माटे फक्त निर्देश छे, तेओ कर्म न करे तो पण तेमने कोई क्षति नथी अने तेम नहीं करवामां तेमने पोताने कोई लाभ पण नथी। परंतु जे साधकोने परम गति हजी साध्य करवानी जंखना छे, तेमना माटे कशुए विशेष कहू नथी, तो आ कर्मयोग केवी रीते छे? कर्मनुं स्वरूप पण स्पष्ट नथी कि जे करी शकाय, केम के यज्ञनी प्रक्रिया ज कर्म छे। हजी सुधी तेमणे फक्त एटलुं ज बताव्युं छे, यज्ञ तो बताव्यो ज नथी। कर्मनुं स्वरूप क्यां स्पष्ट छे? हा, यज्ञनुं यथार्थ चित्रण गीतामां अहीं ज मळे छे। संपूर्ण गीता पर नजर नाखीए तो बीजा अध्यायमां कह्युं छे कि शरीर नाशवान छे, तेथी युद्ध कर। गीतामां युद्ध माटे आज मुख्य कारण बताव्युं छे। આગળ જ્ઞાનયોગના સંદર્ભમાં ક્ષત્રિયોને માટે યુદ્ધ જ કલ્યાણનું એકમાત્ર સાધન બતાવ્યું છે અને કહ્યું છે કે આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં કઈ છે? કઈ બુદ્ધિ? એ જ કે હાર અને જીત બંને દ્રષ્ટિમાં લાભ છે એવું સમજીને યુદ્ધ કર. પછી ચોથા અધ્યાયમાં કહ્યું છે કે યોગમાં સ્થિત રહીને હૃદયમાં રહેલા પોતાના આ સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. તે તલવાર યોગમાં છે. અધ્યાય 5-10 સુધી યુદ્ધ વિશે ચર્ચા સુદ્ધા નથી કરી. 11માં અધ્યાયમાં ફક્ત એટલું કહ્યું કે આ શત્રુઓ મારા દ્વારા પહેલેથી બારી નંખાયેલા છે, તું નિમિત્ત માત્ર બનીને ઊભો રહે, યશને પ્રાપ્ત કર, તે તારા હાથે માર્યા સિવાય પણ મરેલા છે, પ્રેરક થઈ જશે, તું આ મર્દાઓને જ માર. 15માં અધ્યાયમાં સંસાર સુવિરૂઢ મૂળવાળા પીપળાના વૃક્ષ જેવો કહ્યો છે, જેને અસંગતારૂપી શસ્ત્ર દ્વારા કાપીને પરમપદને શોધવાનો નિર્દેશ મળ્યો. આગળના અધ્યાયમાં યુદ્ધનો ઉલ્લેખ નથી. હા, અધ્યાય 16માં અસુરોનું ચિત્રણ અવશ્ય છે, જે નરકગામી છે. 3જા અધ્યાયમાં યુદ્ધનું વિશદ ચિત્રણ છે. શ્લોક 30-થી શ્લોક 43 સુધી યુદ્ધનું સ્વરૂપ, તેની અનિવાર્યતા, યુદ્ધ ન કરવાવાળાનો વિનાશ, યુદ્ધમાં મરી જનાર શત્રુઓના નામ, તેમને મારવા માટે પોતાની શક્તિનું આહ્વાન અને તેમને કાપીને ફેંકી દેવા ઉપર ભાર મૂક્યો છે. આ અધ્યાયમાં શત્રુ અને શત્રુનું આંતરિક સ્વરૂપ સ્પષ્ટ છે, જેના વિનાશની પ્રેરણા આપવામાં આવી છે. તેથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે શત્રુ વિનાશ પ્રેરણા નામ તૃતીયોધ્યાય. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ તથા બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શત્રુ વિનાશ પ્રેરણા નામનો 3જો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગણાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાહ યથાર્થ ગીતા ભાષ્યે શત્રુ વિનાશ પ્રેરણા નામ તૃતીયોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગણાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં શત્રુ વિનાશ પ્રેરણા નામનો 3જો અધ્યાય પૂરો થાય છે. હરિઓમ તત્સત.
Planet Fitness has everything you need to start strong, so you can give everything you've got. From plate-loaded strength equipment and functional training areas to treadmills, stair climbers, and free weights. Our equipment is best in class, and our clubs are right around the corner, so you can make this your strongest year yet. Join the club today and save $28 or more when you join for $1 down, $15 a month. Cancel anytime. Deal ends Friday, January 9th. Are you coming? Planet Fitness. We're all strong on this planet. See club for details.